सज्जता अनुसंग लावे खेती में रंग कार्यक्रम नंबर 64 प्रसारण तारीख 10 एप्रिल 2008। गुरुवार नी सांज नी राह जोईने बैठेला अमारा खेडूत भाईओ बहनो ने आजे फरी एक वार नमस्कार।
ઉમા, મને લાગે છે કે ખેડ કરે એને ખબર પડે એ કહેવત આજે એટલી જ ખેતીમાં લાગુ પડે છો.
જુઓ ને, આજે ગયા ગુરુવારે તો બધા કેવા હરખાતા હતા કે શિયાળુ પાક ખૂબ સારો થયો છે, એના ભાવે સારા છે અને ઉનાળુ પાક પણ તંદુરસ્ત ઉભો છે.
પણ શુક્ર શનિ બે જ દિવસ હવામાન અચાનક પલટાયું અને તોફાની પવનની સાથે ક્યાંક કરા સાથે તો ક્યાંક એમને એમ થયેલા માવઠાએ બધી મજા બગાડી નાખી. ઉમાં
પણ લાલ, ગમે એવી મુશ્કેલીમાં હાથ પર હાથ મૂકીને બેસી રહે તો એ સાચો ખેડૂત નહીં.
બિલકુલ સાચું.
આનો હવે શું ઉપાય કરી શકાય અને કઈ રીતે આગળનું નુકસાન અટકાવી શકાય એ વિશે કંઈક તો વિચારવું જોઈએ.
અને એટલે જ મિત્રો, ડોક્ટર પરાશાજીને આજે ફરી એકવાર આપણે ત્યાં આવવાની તસ્દી આપવી પડી છે.
તો સૌ પહેલું બધા ખેડૂત મિત્રો વતી એમને આવકારીને કહી દઈએ,
નમસ્તે ડોક્ટર પરાશાભાઈ.
નમસ્તે ઉમાબેન, તમને, શંકરભાઈ અને તમામ ખેડૂત મિત્રોને પણ.
હવે ડોક્ટર સાહેબ, ઘણી જગ્યાએ તો ખળામાં પડેલા તૈયાર માલ ઉપર ઓચિંતો જ વાવાઝોડું વરસાદ ત્રાટક્યા એટલે ધૂળ ને પાણી બેવ ભળી ગયા છે.
અને ઘઉં કે મરચા બટાઈ જવાની ભીતિ ઉભી થઈ હોય તો એવા સંજોગોમાં શું કરી શકાય?
ખાસ કરીને જે ઘઉં ઉભા છે અત્યારે ખેતરની અંદર, એને હજી 3-4 દિવસ કાપવા નહીં, જેથી કરીને ઉભા ખેતરમાં એક એક ડુંડી છૂટી હોવાથી જલ્દી સુકાશે અને એ કામ ખેડૂતો માટે આસાન બની શકે. જે ખેતરની અંદર ઘઉં કાપીને મૂકી રાખેલા છે તો એને પણ પાથરા પોડા કરી નાખે અથવા ખરામાં લઈ જઈને સુકવાની કોશિશ કરે અને 3-4 દિવસમાં પછી એને થ્રેસરમાં કે હલરથી કે બળદથી જે રીતના કાઢવા હોય
જોડવાનું હોય તો 4-5 દિવસ
પછી કરી શકાશે. અને જે ઘઉંના કાઢીને ઢગલા ઢાંકી મૂક્યા છે એ ઘઉંને ફરીથી ફળિયામાં લઈ જઈને કે ધાબા ઉપર કે પછી ખડામાં જ પથણા પાથરીને એના ઉપર સારી રીતે સુકવવા જોઈએ અને એટલીસ્ટ 3-4 દિવસ માટે સારી રીતે સુકવીને ઘઉંના ખાવાથી એકદમ ભાંગવાનો અવાજ આવે એવા થઈ જાય ત્યાં સુધી સુકવવાના છે. એટલે કે લગભગ 7-8% ભેજ રહે ત્યાં સુધી સુકવવા જોઈએ જેથી કરીને બગડે નહીં.
પણ આ તો આપણે તૈયાર પાકની વાત કરી ડોક્ટર સાહેબ, કોઈકને પાછો તરા ઘઉં હશે કે પછી ઉનાળુ મગફળી બાજરી કે શાકભાજી હશે તો એમાં કોઈ જીવાત કે રોગ થવાની દહેશત ખરી?
જે ઘઉં હજી ઉભા છે એ કદાચ પવનથી આડા પણ પડી ગયા છે ખેડૂતોના. અમુક વિસ્તારોમાં પવન પણ હતો તો એમને કાપવામાં મુશ્કેલીઓ પડશે પણ એને 3-1 દિવસ પછી કાપવાનું ચાલુ કરવું જોઈએ મારા ખ્યાલથી. પણ મગફળીને તો આમ જોવા જઈએ તો પાણીની રીતે ફાયદો થયો છે. તમે અમરેલી જિલ્લાનો
મળી ગયું
જૂનાગઢ કે અમરેલી જિલ્લાના વિસ્તારોમાં જ્યાં 1.5 ઇંચ વરસાદ પડી ગયો ત્યાં મગફળીને તો હાઇટ હોતી નથી એટલે નીચે પાણનો ફાયદો થયો. પણ એની સામે નુકસાન થવાનું છે, રોગ અને કીટકોનું નુકસાન થશે. કારણ કે મને 3 દિવસ થયા લગભગ 10-1 ખેડૂતોના ફોન આવી ગયા કે મગફળીમાં લીલીયર કે લશ્કરી ઈયળ શરૂ થઈ છે અને મોલોમસી પણ કદાચ દેખાય, એટલે તડતડિયા પણ દેખાય. તો આવી પરિસ્થિતિમાં આપણે ખેડૂતોને ખાસ સલાહ આપવાની કે લશ્કર ઈયળ માટે જો એમને આધુનિક દવાનો શોખ હોય તો એમાં ઇમામેક્ટિન બેન્ઝોએટ એટલે કે સ્પોલિટ નામની 5% દવા આવે છે. 1 એકરમાં 100 ગ્રામના હિસાબે છંટકાવ કરવો એટલે કે 1 પંપમાં લગભગ 10 ગ્રામ નાખવાની હોય છે. અને એ ન મળે તો તમે એસિફેટ અને સાયપરમેથ્રિન જેવી દવા પણ 1 એકરે 250 ગ્રામના હિસાબે એસિફેટ અને સાયપરમેથ્રિન 1 એકરે 120 ml હિસાબે
એટલે
1 પંપમાં 12 ml
બરાબર છે અને 25 ml
એ નાખીને પણ છંટકાવ કરવાથી લશ્કરી અને સારી રીતે આપણે નિયંત્રણ કરી શકીએ. એ સિવાય 1 એકરની અંદર 5-7 લાકડીઓ ખોડી દેવાની જેથી કરીને પક્ષીઓ એના ઉપર બેસે. ફેરોમેન ટ્રેપ્સનો પણ ઉપયોગ કરી શકાય. તો આવા બધા વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે એને સારી રીતે નિયંત્રણ કરવા રાખી શકીએ છીએ. અને જો ચૂસિયા ખાસ કરીને લીલો મોલો કે તડતડિયા જોવા મળે અત્યારે મગફળીમાં તો કડ મોલો હોતો હોય છે એ જોવા મળે તો એના માટે આપણે મોનોક્રોટફોસ ડાયમિથોઇડ એટલે કે રોગોર ટાઈપની દવા કે મેટાસિસ્ટોક જેવી દવાને 1 એકરે 400-500 ml હિસાબે છાંટવી પડશે.
પણ તો પછી ઉનાળુ પાક સમયસર અને સારો ઉતરે એ માટે બીજે કોઈ ખાતર વગેરેની સારવાર આપવી જોઈએ કે નહીં?
તો આ પાકની અંદર ખાસ કોઈ ખાતરની પાછળથી એટલી બધી જરૂર પડતી નથી હોતી. ખાસ અને ટાઈમે જે આપણે આગળ એની કટોકટીની અવસ્થાઓની વાત કરી હતી એ અવસ્થા એક પાણીનું સાચવવાનું છે અને એમાં વરી કુદરત ધારા બહારનું એક પાણી તો મગફળી વાળા ખેડૂતોને આપી જ દીધું છે. આમ જોવા જઈએ
બાજરી વાળાને મળી જ ગયું છે.
અને આમ જો ભારતીય ખેતીમાં વૈજ્ઞાનિકોની જે જમીનના વૈજ્ઞાનિકો છે એની નજરથી જોઈએ તો ભારતમાં ગમે ત્યારે વરસાદ આવે તો ઇન્વાઇટેબલ છે. એમ કે આવકારવો જોઈએ એને,
ભલે
નાનું મોટું નુકસાન કરતું હોય પણ એનાથી એમ કે નુકસાન કરતા ફાયદો હંમેશા વધારે જોયો છે ભૂતકાળની અંદર. તો આ નુકસાનથી ગભરાવાની કોઈ જરૂર નથી મારા ખ્યાલથી. આપણે
આમાં એક જ છે કે તોફાની પવન આવ્યો કે કરા પડ્યા એનાથી
એટલા લોકો ગભરાયા, બરાબર.
બાકી વરસાદ એમને આવ્યો એમને કદાચ નુકસાન ન થાય.
વાહ, બહુ ટાઈમે ખૂબ સરસ માહિતી મળી ગઈ આપણને. પરાશર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. પણ આ તો બધા ખેડૂત મિત્રો વતી અમારા મનમાં ઉભા થયેલા સવાલોના જવાબ મેળવ્યા. હવે રાજ્યભરમાંથી ઉત્સાહી ખેડૂત મિત્રોએ જણાવેલી મૂંઝવણ દૂર કરી દો એટલે બસ.
કારણ કે આ મૂંઝવણ એ પ્રતિભાવ છે આપણી ચર્ચાના એક ખાસ વિભાગની, જેનું નામ છે
પૂછો સવાલ. અરે વાહ, પૂછનાર પણ પરાશરાભાઈ અને જવાબ આપનાર પણ પરાશરાભાઈ.
અરે વાહ, એવું વરી કોણ છે?
એ છે રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના ગામ સરધારકાના શ્રી અબ્બાસભાઈ એ પરાશરા. એમણે પૂછાવ્યું છે,
કપાસમાં ગયા વર્ષે મિલીબગનો પ્રશ્ન હતો પરાશરભાઈ, તો આ વર્ષે આ જીવાત ના થાય એ માટે શું કરવું?
એકદમ સાચી વાત છે, મિલીબગ એ કપાસનું એક આખા ભારતમાં નહીં પણ આપણે એશિયામાં વધતું કીટક છે,
આખા
એશિયા ખંડમાં અને આપણા દેશમાં પણ એ બીજા દેશમાંથી જ આવેલું છે અને ઘણા બધા દેશોમાં આની હાજરી છે અને લગભગ 300 જેટલા ઝાડ કે છોડ કે પાક ઉપર જીવી શકે છે અને પાક ના હોય તો ઘાસ કે ગાંડા બાવળ ઉપર પણ જીવી શકવાની તાકાત કુદરતે આપેલી છે. તો એના માટે જે નિયંત્રણની વાત કરીએ, આપણે કપાસ વાવીએ ત્યારથી પગલા લેવાની વાત છે. જો કે અત્યારે આપણો કોઈ પણ પાક ન હોય એવા ખેતરના આજુબાજુના શેડામાં બોરડી છે, દાબ છે, દરો છે, ગાંડા બાવળ છે, એના ઉપર જોતું રહું કે એમાં ક્યાં મિલીબગની હાજરી છે.
આપણે અઠીલા નિંદામણોની વાત કરીને ત્યારે સાહેબ આ વાત કરી હતી કે શેઢાપાળાના અઠીલા નિંદામણોને પહેલા કાઢવા જેથી એમાં મિલીબગ છુપાઈ ન રહે.
બરાબર છે. તો આ નિંદામણોને કાઢવાના, એ પછી આપણે જયારે પાક ખેતરમાં વાવીએ ત્યારે વાવીને લગભગ 15 દિવસનો કપાસ થઈ જાય ત્યારે આપણે ખાસ જમીનમાં એને થડની આજુબાજુમાં ફોરેટ દાણાદાર દવા જે 10% આવે છે એ એકરે 5 કિલોના હિસાબે આપવી, જેથી કરીને એમાં એના નાના મોટા બચ્ચા કે ઈંડા છે જમીનમાંથી ઉપર ચડતા હોય છે છોડ ઉપર, તો એ ત્યાં જ નાશ પામે અને એ પછી તમને ખેતરના કોઈ પણ ખૂણેથી આ ચાલુ થશે. મિલીબગ છે એક બાજુ બોર્ડર થી ચાલુ થતો દેખાશે તમને,
એટલે ગમે તે છેડેથી શરૂ થાય,
કારણ કે બોર્ડર ઉપરના ઘાસ કે ઝાડ ઉપરથી ઉતરીને એક બાજુથી ચાલુ થઈને ધીમે ધીમે ખેતરમાં આગળ વધે. તો એવા સંજોગોમાં આપણે એના માટેના કેમિકલ કંટ્રોલ ઉપર જવું પડશે અને એમાં મેટાસિસ્ટોક, મોનોક્રોટોફોસ, ટ્રાઇઝોફોસ, પ્રોફેનોફોસ, ક્વિનાલફોસ, DDVP આવી 6 દવાઓની ભલામણ ગુજરાત કૃષિ યુનિવર્સિટીએ કરેલી છે. એમાં પહેલા નંબરે મોનોક્રોટોફોસ છે, બીજા નંબરે આપણે મેટાસિસ્ટોક છે, પછી DDVP છે, ત્યાર પછી પ્રોફેનોફોસ અને ટ્રાઇઝોફોસ છે. તો આમાંથી એના સામાન્ય રીતે જે ડોઝ ખેતરમાં વપરાય છે એ ડોઝથી આપણે એને છંટકાવ કરવાથી મિલીબગ કંટ્રોલમાં રહેશે. પરંતુ ખાસ એક યાદ રાખવા, એક ડોઝ છાંટવાથી મિલીબગ કંટ્રોલમાં નહીં આવે, કારણ કે તેના હાજર જે છોડની ઉપર આપણે દવા છાંટીએ છીએ તો હાજર બચ્ચાઓ કે એના પુખ્ત છે એ મરી જશે, પરંતુ નીચે એના ઈંડા કે બીજા કોઈ પણ સ્ટેજ હશે તો એ બચી જશે અને બચીને પછી 3-4 દિવસમાં ફરી આપણને ઉપર હાજરી એને જોવા મળશે. તો જયારે પણ મિલીબગ માટે કોઈ પણ દવા છાંટવામાં આવે ત્યારે એક વખત રાઉન્ડ માર્યા પછી 4th કે 5th દિવસે ફરી એક રાઉન્ડ મારી લેવો જોઈએ, જેથી કરીને એનો બીજા પેઢી પણ આવે છે એ કંટ્રોલમાં થઈ શકે.
હવે આ બે પ્રશ્નો છે શાકભાજીને લગતા. એમાં સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના ગામ ધવાણાના શ્રી લક્ષ્મણભાઈ હમીરભાઈ સોલંકીનો સવાલ છે કે ભીંડામાં સફેદ ચૂસિયાનો ઉપદ્રવ છે તો શું કરવું?
એકદમ સાચી વાત છે, ભીંડા અત્યારે ઉનાળુ ભીંડા વવાય અને લેવા 20 દિવસ ના થાય એટલે એમાં લીલા તડતડિયા અને સફેદ માખી બંને આવતા હોય છે. તો એના માટે ખાસ કરીને જો તમને સફેદ માખી જ હાજર હોય તો એક એસિટામિપ્રિડ નામની દવા છે 20%, 1 એકરમાં 20 ગ્રામના દરથી છાંટવાની હોય,
એટલે પંપમાં 2 ગ્રામ,
2 ગ્રામ જ ખાલી, અને એ લગભગ તમને સફેદ માખી સામે સારા રિઝલ્ટ આપશે અને 15 દિવસ રાહત રહેશે. જો એ ન મળે તો તમે ટ્રાઇઝોફોસ બીજા ઓપ્શનમાં લઈ શકો છો. ટ્રાઇઝોફોસ 1 એકરમાં લગભગ 350 મિલીલીટર જોશે, એટલે કે 1 પંપમાં 35 થી 40 ml
મિલીલીટર. બરાબર. હવે એવો ડોક્ટર સાહેબ લક્ષ્મણભાઈ એ ભીંડામાં પૂરતી ખાતર ક્યારે કહ્યું ને કેટલું આપવું જોઈએ એનું પણ પૂછાયું છે, તો એનો ઉકેલ કહી દો ને.
બરાબર છે. ભીંડા જયારે આપણે 25 થી 30 દિવસના એટલે ફૂલ બેસવાનું ચાલુ થઈ જાય અને જેવા આપણા ભીંડા 40 દિવસના થાય એટલે પેલી સિંગ તોડવાનો પણ ટાઈમ આવવાનો નજીક થઈ જાય, લગભગ 45 દિવસે પેલી સિંગ આપણે એમાંથી તોડવાનો
ઉતારો મળે.
તો જેવા આપણા ભીંડા 30 દિવસ ક્રોસ કરે કે 30 દિવસના થઈ જાય એ સમયે ફરી આપણે 1 એકરે લગભગ 20 થી 25 કિલો નાઇટ્રોજન આપી શકાય એમાં પૂરતી ખાતર તરીકે.
બરાબર.
અને જો એવી વેરાયટી હોય કે જેની અંદર ચૂસિયા વધારે હોય અને પાન ઉપર રૂવાટી ના હોય અને લીસા પાનવાળી જો જાત હોય તો 1 એકરે લગભગ 10 કિલોથી લઈને 15 કિલો જેટલું પોટાશ પણ એ યુરિયા સાથે અંદર જમીનમાં ઓરીને આપવું, જેથી કરીને પોટાશ મૂળ પાસે પહોંચે અને એનો વધારે વધારે છોડ ઉપયોગ કરી શકે.
અને આ છે છેક દૂર એટલે કે દક્ષિણ ગુજરાતમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના ગામ અથોલાથી શ્રી ગજુભાઈ દેવુભાઈ વારલીનો સવાલ.
એમણે પૂછાવ્યું છે કે ઉનાળુ દૂધીનો વિકાસ બરાબર થતો નથી તો શું ઉપાય કરવો જોઈએ?
હવે ખરેખર એમનો પ્રશ્ન આમ જોવા જઈએ તો એકદમ સોળો સમજાયો નથી, કારણ કે દૂધીનો વિકાસ નથી થતો એટલે ફળ વિકસતું નથી કે છોડ વિકસતા નથી.
હા,
પણ આપણે એનો જવાબ આપી શકીએ છીએ. ખાસ કરીને ઉનાળામાં એક તો વેલાવાળા શાકભાજીને જ્યાં સુધી એમાં ફૂલ અવસ્થાએ ન પહોંચે એ અવસ્થાએ આપણે થોડું ધીમું ધીમું વિકસતું લાગે, અને જેવું એ થોડો મોટો થાય ને એને આપણે સપોર્ટ આપી અને ઉપર ચડાવી,
ટેકા મૂકી
તાર ઉપર ચડાવી, ખુલ્લી હવાની અવર જવર થાય છે, માઇક્રો ક્લાઇમેટ જે સારું એવું બને એના માટે, પછી એનો વિકાસ એકદમ થતો હોય છે. તો જયારે એની અવસ્થા નાની હોય ત્યારે એકમાં કીટક આવતું હોય છે, એનું નામ છે લીફ માઇનર, એટલે કે પાનનું કોરિયું.
બરાબર છે, પાનકોરી.
હા, પાનકોરી ખાય એટલે અંદર લીસોટા જેવા, સાપના લીસોટા જેવા અંદર લીસોટા પડે અને પાન વાંકું વરી જાય, અને એ પાન ઘણી વખત એટલી બધી સંખ્યામાં જો લીફ માઇનર હોય તો એ પાન સુકાઈને કુંબડાઈ જાય અને આખા છોડનું વૃદ્ધિ થતી ન હોય એવું લાગે.
બરાબર.
એ સિવાય ઘણીવાર જો જમીનમાં નિતાર શક્તિ વાળી જમીન હોય, પીળી કે લાલાશ પડતી, તો એમાં નીચે ખાસ કરીને ગાંઠવા કૃમિ વધારે થતા હોય છે. દૂધીમાં, કાકડીમાં, કોઈ પણ વેલાવાળા શાકભાજીમાં આ એક રેગ્યુલર આવતું એક કૃમિ છે.
એટલે નીચે મૂળની
ગાંઠમાં તમે મૂળને ખેંચીને જોશો તો આખા મૂળ ઉપર ગાંઠો 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 દેખાય, જેથી કરીને છોડ જે નવો ખોરાક લે એ કૃમિ જ ખાઈ જાય, ઉપર વૃદ્ધિમાં વપરાય નહીં. તો આવું પણ શક્ય છે. આવી પરિસ્થિતિમાં જે તમે દૂધીના વેલા વાવેલા છે એની ફરતે કોરા લગભગ છોડના થડથી અડધો ફૂટ દૂર એક રિંગ જેવું બનાવી, રિંગ જેવું બનાવીને એની અંદર ફોરેટ 10G અથવા કાર્બોફ્યુરાન 3G એટલે કે 3% આવે છે દાણાદાર, એનું એક એકરે જો ફોરેટ લો તો 5 કિલો અને જો કાર્બોફ્યુરાન તો એક એકરે લગભગ 8 કિલો જેટલું જોશે, અને એને રિંગમાં વ્યવસ્થિત રીતે આપીને ઉપર ફરી માટી ચડાવી દીધી અને ખાસ બીજા કે ત્રીજા દિવસે પાણી આપી દઉં એને.
બરાબર.
તો જેથી કરીને ગાંઠવા કૃમિનો પણ કંટ્રોલ થશે, લીફ માઇનરનો પણ કંટ્રોલ થશે, અને એ જ રીતના કોઈ પણ ચૂસિયા હશે હાજર તો એ પણ એમાં નિયંત્રણમાં આવશે, અને છોડને એક બુસ્ટિંગ મળશે. આપણે બાળકોને ટોનિક પાઈ એવી રીતના એક છોડ જુસ્સામાં આવીને આગળ વધવા મળશે.
ભાઈ વાહ, આપનો ખૂબ 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 આભાર. મને લાગે છે કે જેમ ખેતીના સવાલો અસંખ્ય છે એમ આપની પાસે એના જવાબ પણ અસંખ્ય તૈયાર જ છે.
પણ ખરો સવાલ છે ઉમા આ જ્ઞાનનો લાભ લેવાનો, ખેતીને લગતી મૂંઝવણોનો ઉકેલ મેળવી એનો આપણી ખેતીમાં અમલ કરવાનો.
એટલે જ તો હવે ગુરુવાર સાંજ સિવાય ચાલુ દિવસો દરમિયાન પણ 0 27 17 235 995 પર ખેડૂત મિત્રોના અવાજમાં જ આ બધા સવાલો રેકોર્ડ કરવાની આપણે વ્યવસ્થા ગોઠવી છે,
અને વર્ષના અંતે વધારે માં વધારે ઉપયોગી સવાલો પૂછનારા મિત્રોના નામોનો ડ્રો તો કરવાના જ છીએ.
હા, એમાં 1000 રૂપિયાથી લઈને 251 રૂપિયાના કુલ 5 ઇનામો માટે પસંદ થનારા ભાઈઓ બહેનોને ખેતીમાં ખૂબ ઉપયોગી એવી પુસ્તકોની ભેટ પણ મોકલવાના છીએ,
અને ફોન ઉપરાંત પત્ર લખીને આપનો સવાલ કે સૂચન પણ મોકલી શકો છો મિત્રો. સાથે દર ગુરુવારે પૂછેલા પ્રશ્નનો સાચો ઉત્તર મોકલીને અઠવાડિક ઇનામી ડ્રોમાં પણ તમારું નામ ઉમેરી તો શકો છો જ.
અરે પણ આજનો સવાલ તો પૂછી લઈએ.
એ પણ ડોક્ટર પરાશાજીએ લખીને મને આપી જ દીધો છે. બોલું?
હા હા બોલો.
હા તો મિત્રો લખો, તાજેતરના માવઠામાં વિંજાઈ ગયેલા પાકને બગડતો અટકાવવા શું કરવું જોઈએ?
સવાલ બરાબર લખી લીધો મિત્રો, ફરી બોલું છું. તાજેતરના માવઠામાં ભીંજાઈ ગયેલા પાકને બગડતો અટકાવવા શું કરવું જોઈએ?
જવાબ આપવા માટે ફોન નંબર તો અગાઉ યાદ કરાવી જ દીધો છે મિત્રો. પત્ર લખવાનું સરનામું 59માં ઇનામી સવાલના વિજેતાઓના નામોની જાહેરાત પછી.
એમાં 151 રૂપિયાનું બીજું ઇનામ જીતી જાય છે તાલુકો જિલ્લો જામનગરના ગામ બજરંગપુરના શ્રી કાળાભાઈ માવજીભાઈ પરમાર,
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતી જનારા ભાગ્યશાળી મિત્ર છે. બજેટ અંગેની માહિતી ગામે ગામ ફરીને ખેડૂતોની વચ્ચે શાળામાં જઈને પણ પૂરેપૂરી વિગતો સમજાવનારા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગામ બિયોકના અમારા નિયમિત શ્રોતા મિત્ર બાબુભાઈ
પોપટભાઈ ઠાકોર. મિત્રો તમને બંનેને ખૂબ
ખૂબ ખૂબ અભિનંદન.
ખેડૂત ભાઈઓ બહેનો, તમારી ખેતીમાં ઓછા પાણીએ, ઓછી મહેનતે અને ઓછા ખર્ચે સારામાં સારી ગુણવત્તા વાળો વધુમાં વધુ પાક ઉતરે એટલી જ DSC અને સજ્જતા સંઘની ભાવના છે.
પણ આ માટે જરૂર છે વધુમાં વધુ જાગૃતિ કેળવવાની મિત્રો. ખેતીમાં તમારી મૂંઝવણ ઉકેલવા લગભગ 24 કલાક કહી શકાય એવી ફોનની કે પત્ર લખીને ઉકેલ મેળવવાની સગવડ જયારે DSC અને સજ્જતા સંઘે કરી હોય ત્યારે તમે પણ એમાં પુણ્યના ભાગીદાર બનો. તમારા ગામના ભાઈઓ બહેનો, માર્કેટયાર્ડમાં જાઓ તો સાથી ખેડૂત મિત્રો, કોઈક વાર પ્રસંગે મળતા સગા સ્નેહીઓને પણ આધુનિક ખેતી અપનાવવા પ્રેરિત કરો. સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ જેવા ખેતીલક્ષી કાર્યક્રમો સાંભળવાની ભલામણ કરો.
અને તો જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશન તરફથી મળેલી સહાયથી પ્રસ્તુત આ કાર્યક્રમનો હેતુ સાર્થક થશે, આપણા સૌની ખેતી સમૃદ્ધ બનશે.
ફોન ઉપરાંત પત્ર લખવાનું સરનામું પણ નવા મિત્રોને લખાવી દઉં, તો લખો, સજ્જતાનો સંગ
લાવે ખેતીમાં રંગ,
DSC
સરકારી ટ્યુબવેલ પાસે,
બોપલ,
અમદાવાદ 58. અને હા, જતા જતા એક વાત કહી દઉં, હવે દિવસો આવી રહ્યા છે એક ધારી સખત ગરમીના, એટલે ખાસ તો પાણીની બાબતમાં પૂરતી કાળજી રાખજો,
અને પાકની સાથે તમારી તંદુરસ્તી પણ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખજો. એટલી ભલામણ સાથે બધા વતી ડોક્ટર સાહેબનો આભાર માનીને કહી દઈએ, નમસ્કાર.